શ્રી ગણેશને નમું છું, ઓમ શ્રી સદગુણની મૂર્તિને નમું છું, ચરાચર તમારી મૂર્તિ છે, તમે વિશ્વના આત્મા છો, તમારા થકી વિશ્વની સ્ફૂર્તિ છે, તમે જ અમૂર્ત અને મૂર્તિમાન છો, તમારી મૂર્તિનો મહિમા સર્વશાસ્ત્રને અગમ્ય છે, જેની તમને ઉપમા આપીએ તે તમારી જ વિભૂતિ છે, તમારા પ્રભાવથી દ્વૈત રહેતું નથી અને એક છે ત્યાં દ્રષ્ટાંત સંભવિત નથી, તમારા સ્થાનની પણ કોઈને ખબર નથી, તમારી કૃપાથી જ્યાં હેતુ શબ્દ અને દ્રષ્ટાંત પહોંચતા નથી તે ભાગવતનો તત્વાર્થ હું કવિતામાં કહી શકું છું, સદગુરુની કૃપા સિવાય ભગવાનના અર્થમાં પ્રવેશ થઈ શકતો નથી, હૃદયમાં સદભાવથી દેવના દેવ પ્રગટે છે કે તુરત જ ભાગવતનો અભિપ્રાય સહજ સમજાય છે. ઉદ્ધવ કહે છે, તું ભૂત તથા ભૌતિકનું કારણ છે, જન્મ સ્થિતિ અને મૃત્યુ પ્રકૃતિથી થાય છે, તે પ્રકૃતિ તારે આધીન છે, પ્રકૃતિ પરતંત્ર છે, તું સ્વતંત્ર અનાદિ અવ્યય અપાર અનંત અને આવરણ રહિત છે, જીવ તારું સ્વરૂપ છે, છતાં તારામાં જીવપણું નથી, જીવ અજ્ઞાની છે, તું સર્વજ્ઞ છે, તું સાક્ષાત અવિનાશી બ્રહ્મા છે, તું સર્વના અંતરમાં તથા બહાર છે, છતાં અત કર્ય છે, કીડીથી હિરણ્ય ગર્ભ પર્યંત સર્વત્ર તું પરિપૂર્ણ ભરેલો છે, તું અચિંત્ય અને દુરગ્નેય હોવા છતાં બ્રાહ્મણ ઉપનિષદના અભ્યાસ અને ભજનથી તને જાણે છે, મનને જે વેચાયા છે, રસનાને પોષનાર છે, નિંદ્રના ઘર જમાય છે અને વિષયમાં મસ્ત છે, તેનું અંતઃકરણ ચંચર હોવાથી તે સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો ધ્યાન ધરવા અસમર્થ છે, તેને તરવા ઉત્તમ વિભૂતિનું નિરૂપણ કૃપા કરી કર. સંતો, તારી જે જે વિભૂતિની ઉપાસના કરી દઢ ભક્તિથી તને પામ્યા તે તે વિભૂતિનું નિરૂપણ કૃપા કરી કર. તેની કઈ ભાવનાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે, સર્વભૂત પ્રાણી મારી વિભૂતિ છે એટલું જ કહેવાથી તે અમારા ધ્યાનમાં નહીં આવે. સર્વના હૃદયમાં તું ગુપ્ત હોવા છતાં દેહ ભ્રમથી તને કોઈ દેખાતું નથી, તેમાં માયા કારણ છે, તારી વિભૂતિની ઉપાસનાથી માયા લય પામે છે, ત્યારે તું સર્વત્ર દેખાય છે. હે ગોવિંદ, તારી આટલી કૃપા કયા ગુણથી થાય છે તે કૃપા કરી કહે. તારી કૃપા સંપાદન કરવા માટે તારી વિભૂતિઓની આરાધના કરવી જોઈએ, તેથી તેનું સ્વરૂપ મને પૂર્ણપણે સમજાવો. હે પ્રભુ, સ્વર્ગ મૃત્યુ પાતાળ દસ દિશા વગેરેમાં સર્વ તારી વિસ્તરેલી જે વિભૂતિ છે તે વિશે કહે એમ પ્રશ્ન કરી ઉદ્ધવે સર્વ તીર્થ જ્યાંથી જન્મ્યા છે એ શ્રી હરિના ચરણમાં માથે મૂકી નમન કર્યું. શ્રી ભગવાન કહે છે, દુર્યોધનના તિરસ્કારથી સુરવીર ધૈર્યવાન અને વિચક્ષણ અર્જુને મહાયુદ્ધ આરંભ્યું ત્યારે સ્વજનોના વધની ભીતિથી મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. કેવળ રાજ્યના લોભ માટે ગુરુ સગોત્ર વડીલ વગેરેનો વધ કરવાનું અતિ નિંદ કર્મ હું નહીં કરું એમ અર્જુને કહ્યું. હું મારનાર છું, અમુક મારનાર છે વગેરે ભ્રાંતિ અર્જુનના ચિત્તમાં થઈ શોકાતુર થઈ તેને ધનુષ્ય બાણ નીચે મૂક્યા ત્યારે જુદી જુદી યુક્તિથી મેં તેનું સમાધાન કર્યું. મેં કહ્યું, હે અર્જુન, દેહ નશ્વર છે, મરમૂત્રનો કોઠાર છે, જીવ નિત્ય નિર્મળ અજ અવ્યય અચર અછેદ અભેદ અને નિશ્ચલ છે. હે અર્જુન, તારા પ્રયત્નથી દેહ રહેનાર નથી અને જીવ તારા મારવાથી મરનાર નથી. દેહનું નિર્માણ કરનાર જે છે તે જ તેને મારનાર છે. તું વ્યર્થ મારવાનું અભિમાન લાવે છે. અહંકારનો ત્યાગ નહીં કરે તો સર્વ હત્યાનું પાપ તને લાગશે. દેહ આદિના કર્મનું જે અભિમાન કરે છે તે સર્વથા દોષથી મુક્ત થતો નથી. ક્ષત્રિયને સમરણ આંગણમાં કોઈનો પણ વધ કરવામાં દોષ નથી. યુદ્ધ ક્ષત્રિયને સ્વધર્મરૂપ તીર્થ છે. ત્યાં મરવાથી મુક્ત થવાય છે. તેને જ તું અહિતકર માને છે. અહંતાને માથે કરતાપણાનો દોષ છે. દેહમાં જેને અહંતા નથી તે કર્મ કરવા છતાં અકર્તા છે. ભોગ ભોગવવા છતાં તે અભોગતા છે. જગતમાં હોવા છતાં તે નિસંગ છે. દેહમાં અહમભાવનો ત્યાગ કરવાથી તું મને પામીશ એટલે પાપ તને સ્પર્શ કરશે નહીં. સ્વધર્મનું નિષ્કામ ભાવે આચરણ કરવાથી અંતઃકરણ નિર્મળ થવાથી મારું ભજન સિદ્ધ થશે અને મારી સાથે સમરસ થઈ રહેશે. મારું તું માનશે નહીં તો જન્મ મરણથી છૂટાશે નહીં. તું નિત્યયુક્ત અજ અને અવ્યય હોવા છતાં તું ડૂબશે. તેથી કરતાપણું અને અકર્તાપણું પ્રકૃતિને માથે નાખી કાયા વાચા અને મનથી મારે શરણે આવો. હે કોદંડ પાણી મરવા તથા મારવાની વાત છોડી રણ આંગણમાં સુરવીરપણું દેખાડ. તું કર્મ કરનાર અને હું તારો ઉદ્ધાર કરનાર એમ ભેદભાવ પણ મારા શરણાગતને ન હોવો જોઈએ. હું છું અનંત એટલે મારે શરણે આવે અને જીવ ભાવે જુદો રહે તે ગોરમાના પથ્થર જેવો છે. તે અનન્ય શરણ નથી. સરિતા સાગરમાં સમરસ ભાવે મળી જઈ સમુદ્રરૂપ થઈ રહે છે અને પાછા ફરવાનું ભૂલી જાય છે. તેમ અંદર બહાર સમરસ થઈ રહેવું તે અનન્ય શરણ છે. દીવો દાવાનરને મળતા દાવાનર જેવડો થઈ જાય છે તેમ મારે શરણે આવ્યો તે અર્જુન મદરૂપ જ થઈ રહે છે. સર્વભૂત પ્રાણી મારાથી વ્યાપ્ત છે એવો જેનો ભાવ થયો છે તેને બ્રહ્મ સાથે સાયુજતા પ્રાપ્ત થઈ છે. મારા સત્ય સ્વરૂપમાં સંસાર ભ્રાંતિથી દેખાય છે. ત્યાં હું મારનારને મરનાર એ સંયુક્ત નથી. સંસારમાં નામરૂપનો ત્યાગ કરતા શુદ્ધ બ્રહ્માની જ પ્રતીતિ જેને થાય છે તે હાલની બ્રહ્માની જ મૂર્તિ છે. જડ દેહને કર્મ બાધા કરે નહીં, આત્માને ધર્મ અધર્મ સ્પર્શ કરે નહીં. એ મર્મ જેને સમજાયો છે તે દેહમાં વર્તે છે છતાં વિદેહી છે. વિદેહી જ તેનો દેહ છે. આ ગુપ્ત જ્ઞાન મેં અર્જુનને જુદી જુદી યુક્તિથી સમજાવ્યું. ત્યાં અર્જુને મને વિભૂતિ વિશે પણ પૂછ્યું હતું. હે ઉદ્ધવ, હું ત્રજગતનો આત્મા છું. મારી વિભૂતિ અગણિત છે. હું તો ત્રિભુવનમાં જગદ આત્મા છું. તેથી મારી વિભૂતિની સંખ્યા બીજા કોણ કરી શકે? હું સર્વ સમર્થ હોવા છતાં પ્રત્યેક પ્રાણી માત્રના હૃદયમાં રહ્યો છું. જે જીવ માંગે છે તે સર્વ હું તેને આપું છું. સંકટ સમયમાં જીવ જે કંઈ માંગે છે તે હું છૂટથી આપું છું. તેથી મને ઈશ્વર કહે છે. હું હૃદયમાં સ્થિત છું. એમાં જેને વિશ્વાસ નથી તે મૃગજળના ઊંડા પાણીમાં નૌકા સહ ડૂબી મરે છે. માત્ર નૌકા બાંધવાનું કષ્ટ વૃથા જાય છે. એટલું જ નહીં, પરંતુ સર્વે સાધનાનું કષ્ટ સહન કરી સાધન સહ અશ્રદ્ધાવાન ડૂબે છે. હું પરબ્રહ્મા હૃદયમાં છું, એ જ્ઞાન જ મારી પ્રાપ્તિનું મુખ્ય અને ગુપ્ત સાધન છે. એ જ્ઞાન જેનું નિત્ય કર્મ છે તે મારી પરમ વિભૂતિ છે. હું પ્રાણી માત્રના હૃદયમાં વિરાજું છું, સર્વનો સુહદ અને આપ્ત છું, ઈશ્વરની સત્તાનો નિયંતા છું, સર્વનો સર્વભૂત છું, ભૂત હું જ છું, તેમની જન્મભૂમિ છું, તેમની ઉત્પત્તિ સ્થિતિ અને લયનો કર્તા છું, ખેડૂતની માફક સૃષ્ટિની ઉત્પત્તિ કરનારની સ્થિતિ કરનાર વિષ્ણુ બ્રહ્મા અને તેનો સંહાર કરનાર શિવ પણ હું છું, કર્મની ક્રિયાશક્તિ પણ હું જ છું, એમ શ્રીપતિએ કહ્યું. મેં તને મારા આ સામાન્ય રૂપો કયા, હવે મારી વિશેષ વિભૂતિ સાંભળ. હું સર્વને ગતિ આપનાર છું, ગતિની ગતિ છું. જે ચેતન ઇન્દ્રિયોને પ્રવૃત્તિ કરે છે તે ચેતન પણ મારી શક્તિ જ છે. પ્રાણીને મુક્તિ મળવી એ સર્વ ગતિમાં શ્રેષ્ઠ ગતિ છે, પણ તે મુક્તિને મારામાં મુક્તિ છે. દેવ અને મનુષ્યનો જે કાર, તે કારનો પણ હું મહાકાર છું. સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણની સમાન અવસ્થા અને ધર્મ તે ખરેખર હું જ છું. હે પ્રિય ભક્ત ઉદ્ધવ, આકાશ આદિનો જે શબ્દાદિ ગુણરૂપ સ્વાભાવિક ધર્મ છે તે પણ હું જ છું. હે ઉદ્ધવ, માયાનું પ્રથમ કાર્ય મારામાં જ શરૂ થાય છે, તેથી હું સગુણ કહેવાયો છું. જગતમાં આકાશ સર્વથી મોટું છે, તે મારામાં સંતા કુકડી રમે છે એટલે સમાઈ જાય છે. જ્ઞાન પ્રધાન જે મહતત્વ તે હું જ છું. મારું સૂક્ષ્મ સ્વરૂપ બ્રહ્મ આદિને પણ અતકર્ય છે. જીતવામાં મન જેવું કઠણ બીજું કાંઈ નથી, તે મારા ચિંતનથી જીતાય છે. વેદશાસ્ત્રના બળથી તે જીતાતું નથી. મન પણ હું જ છું. મને વિસરવાથી મન ગમે ત્યાં ભટકે છે. શ્રીકૃષ્ણએ કહ્યું, વેદ શીખવનાર જે પ્રસિદ્ધ બ્રહ્મદેવ તે હું જ છું. મારે લીધે જ જગતમાં વેદ અનુલંધનીય થયા છે. હું હિરણ્ય ગર્ભ છું, વેદવાદ છું, મંત્રોમાં શ્રેષ્ઠ ઓમકાર મંત્ર છું. ઓમ અને અર્ધ માત્ર મળી ત્રિવર્ણનો ઓમકાર થાય છે. સર્વ અક્ષરના ઉચ્ચારમાં અકાર આવશ્યક છે, તે અકાર હું છું. છંદમાં ગાયત્રી છંદ અને છંદમાં સર્વદ્રંદમાં નિંદ્રંદ્ર ગાયત્રી હું છું, તેથી જ બ્રાહ્મણ મને પૂજ્ય છે. હું દેવમાં ઇન્દ્ર, વસુમાં ઉતાશન, આદિત્યમાં વામન અને રુદ્રોમાં નીલલોહિત શંકર છું. શ્રાપ આપી બ્રહ્માને અપૂજ્ય કરનાર, શિવના નૈવેદનો ત્યાગ કરનાર, વિષ્ણુને હૃદયમાં લાત મારનાર તથા વત્સનું ચિહ્ન ધારણ કરાવનાર ભૃગુઋષિ હું છું. રાજર્ષિમાં મનુ, દેવર્ષિમાં નારદ તથા અતિ શુદ્ધ કામગીનું પણ મારું જ પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપ છે. સિદ્ધોમાં જે કપિલ મુનિ, પક્ષીઓમાં રાજા ગરુડ, પ્રજાપતિમાં દક્ષ અને પિતૃગણમાં આર્યમાં તે પણ મારું જ સ્વરૂપ છે. આર્યમાં અને પિતૃગણમાં આર્યમાં તે પણ મારું જ સ્વરૂપ છે. દૈત્યમાં ભક્તિના પ્રભાવથી પ્રખ્યાત ભક્ત પ્રહલાદ, નક્ષત્રમાં ઔષધિના અધિપતિ ચંદ્ર તથા યક્ષમાં કુબેર ભંડારી હું છું. ગજેન્દ્રમાં ઐરાવત, જરચરેન્દ્રમાં વરુણ અને તેજસ્વીમાં જગતનો પ્રકાશનાર સૂર્ય હું છું. અને મનુષ્યમાં જેના હાથમાં ભૂમિની સત્તા હોય છે એવો ભૂપતિ પણ મારી વિભૂતિ છે. અશ્વમાં ઉચ્છેષવઃ ધાતુમાં જેને માટે સર્વ ચરવરે છે તે કંચન, દંડ આપનારમાં યમ, સર્પમાં શ્રેષ્ઠ વાસુકી, નાગમાં અનંત, નખ દાઢ અને શિંગડાવાળા પશુમાં સિંહ, અને ચાર આશ્રમમાં સંન્યાસી અને વર્ણમાં બ્રાહ્મણ હું છું. હું તીર્થમાં પવિત્ર ગંગા, જરાશયમાં અતિશય વિસ્તૃત સમુદ્ર અને આયુધમાં મુખ્ય આયુધ ધનુષ્ય છું. જેણે ત્રિપુરનો વધ કર્યો તે ધનુષ્ય ધારણ કરનાર શંકર પણ હું જ છું. શ્રીકૃષ્ણએ કહ્યું, હું ત્રિભુવનનું નિવાસસ્થાન મેરુ જે મહાપર્વત તે હું જ છું. જેનું ઉલ્લંઘન કરવું અતિ દુષ્કર છે એવો પર્વત શ્રેષ્ઠ હિમાલય હું જ છું. વૃક્ષમાં અશ્વત્થ અને ઔષધિમાં પ્રસિદ્ધ જર છું. વૃક્ષમાં અશ્વત્થ અને ઔષધિમાં પ્રસિદ્ધ જવ છું. પુરોહિતમાં શ્રી રામના પુરોહિત વશિષ્ઠ, વેદવેતામાં બૃહસ્પતિ અને સેનાપતિમાં કાર્તિક સ્વામી અને સ્વધર્મ પ્રવર્તકમાં અગ્રણી અને બ્રાહ્મણમાં પૂજ્ય બ્રહ્મા હું છું. હું દેવ, ઋષિ, પિતૃ અને બીજા સર્વ પ્રાણીને, આખા વિશ્વને તૃપ્ત કરનાર બ્રહ્મયજ્ઞ છું. કોઈપણ પ્રાણીને વચનથી પણ ન દુભાવવા રૂપ અહિંસા વ્રત છું. કોઈ વાયુથી, કોઈ અગ્નિથી, કોઈ પાણીથી, કોઈ વચનથી અને કોઈ બુદ્ધિથી પવિત્ર થાય છે તે સર્વમાં પવિત્ર કરવાની શક્તિ હું છું. મારું સ્વરૂપ પવિત્રમાં પવિત્ર છે કારણ કે પાવનને પાવનત્વ આપનાર હું જ છું. માત્ર મારા નામથી જ જગત પવિત્ર થાય છે એ વાત સર્વસંમત છે. ગોવિંદે કહ્યું, અનેક પ્રકારના યોગમાં સમાધિ વગેરેના વૃત્તિ નિરોધથી મારી પ્રાપ્તિ થાય છે તે યોગ હું છું. ન્યાયમાં જય આપનાર, નીતિમાં નીતિ, વિવેકમાં આત્મા અનાત્મા, વિવેક વિદ્યામાં અધ્યાત્મ વિદ્યા, વાદમાં વિકલ્પ, અખ્યાતિમાં અન્યથા ખ્યાતિ અને અનિવર્ચનીય ખ્યાતિ અને અનિવર્ચનીય ખ્યાતિ હું છું એ નિશ્ચયપૂર્વક જાણ. જનાર્દન કહે છે, સતરૂપા ને મનુ હું છું. મુનિઓમાં બદ્રિકાશ્રમવાસી નારાયણ રૂપ હું છું. હું ઉદ્ધવ, નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં સનતકુમાર મારું જ સ્વરૂપ છે. હે ઉદ્ધવ, નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં સનતકુમાર મારું જ સ્વરૂપ છે. હું સર્વ પ્રાણી માત્રનો આત્મારામ છું એમ જાણી કોઈને પણ કાયા, વાચા અને મનથી ન દુખવનાર તથા સર્વેને અભય આપનાર સંન્યાસ ધર્મ હું છું. તે ધર્મ હું ગોવિંદ જ છું. અંતરમાં શુદ્ધ જ્ઞાન ન હોવા છતાં પરાણે દાબી રાખી દ્રંદ્રને સહન કરવા તે શુદ્ધ ક્ષમા નથી, પણ ક્ષમાની મસ્કરી છે. હવે ક્ષમાનું કૌતુક સાંભળ. અંતરમાં બ્રહ્મજ્ઞાન હોવાથી સર્વમાં સંભાવ રહે છે અને તેથી દ્રંદ બંધન કરતા નથી. તેનું નામ ક્ષમા છે. સકર સૃષ્ટિના અસત્ય જેવું પાપ નથી. બંને લોકમાં અસત્ય ખોટું નાણું છે તે જેણે મનથી પણ છોડ્યું છે તે મને વંદ છે એમ શ્રીકૃષ્ણ કહે છે. સત્ય બોલવું અથવા મૌન ધારણ કરવું એ ગૃહ્યમાં અતિ ગૃહ્ય છે કારણ કે સત્ય પ્રિયત્વ એ જ મારું ગૃહ્ય છે. પ્રજાપતિનો દેહ બે પ્રકારે વિભાગીને મનુ અને સતરૂપા એ જે આરંભનું મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરનારું પહેલું દાંપત્ય તે પણ હું જ છું. નિમિષથી સર્વ કાલગણનામાં સંવત્સર ઋતુમાં વસંત મહિનામાં જે મહિનામાં ધાન્ય પાકે છે તે માર્ગશીર્ષ અને નક્ષત્રમાં અભિજત હું અભિજીત નક્ષત્રમાં અભિજીત હું છું. યુગમાં સતયુગ, ધીર પુરુષમાં દેવલ, વ્યાસમાં વેદના, વિભાગ કરનાર વ્યાસના વેદના વિભાગ વ્યાસમાં વેદના વિભાગ કરનાર રાજહંસ જેવા દ્રૈપાયન કવિમાં પરમાર્થ જાણનાર શુક્રાચાર્ય હું જ છું. સળ ગુણથી ભાગ્યવંત અને પૂર્ણાંશ ભાગવત જે વાસુદેવ તે હું છું. ભાગવતોમાં શ્રેષ્ઠ જે તું તે પણ હે ઉદ્ધવ હું જ છું. શ્રીકૃષ્ણના આ વચન સાંભળી ઉદ્ધવે તેના પૂજ્ય ચરણને વંદન કર્યા. પરંતુ શ્રીકૃષ્ણ અને હું એક જ છીએ, હું જ એક કૃષ્ણનો પરમ ભક્ત, એ વિચારે તેના મનમાં ગર્વ ઉત્પન્ન થયો. એ જાણી લઈ શ્રીકૃષ્ણએ કહ્યું, વાનરોમાં જે શ્રેષ્ઠ ભક્ત હનુમાન તે હું જ છું. આ વચન સાંભળી ઉદ્ધવનો ગર્વ તુરંત ઉતરી ગયો અને તે શરમાઈ ગયો. જ્યાં વાનર અને વંચર પ્રાણીઓ કૃષ્ણને મારાથી અધિક પ્રિય છે ત્યાં મારી શી ગણતરી. મનમાં એવા વિચાર આણીને તેણે શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા અને કહ્યું, કૃપા કરી તારી તમામ વિભૂતિઓ મને કહો. ત્યારે શ્રીકૃષ્ણે હસીને કહ્યું કે જે વિદ્યાધર સુદર્શન એ મારી જ વિભૂતિ છે. રત્નમાં પદ્મરાગ, સર્વ મનહર વસ્તુમાં કમરની કરી, દુર્લભમાં કુશ, કમરની કરી દર્ભમાં કુશ અને હવિષ્યમાં ગાયનું ધ્રુત તે પણ હું જ છું. વ્યવસાયીની દાનયુક્ત લક્ષ્મી અને કપટીમાં છર કરવાની શક્તિ એ પણ હું જ છું. છર કરવાની અગમ્ય યુક્તિ એવી જે માયાની મૂર્તિ તે હું શ્રીકૃષ્ણ જ છું. પરબ્રહ્માના જીવની કલ્પના અને જીવનું બ્રહ્મ સ્વરૂપ સાથે ઐક્ય એ કપટનો કર્તા હું જ છું. દેવ અને દેવતાને તે અત કર્યો છે. જે દેવ પોતાને માયાનો નિયંતા જણાવે છે તે પણ મોહિનીને જોઈ ફસાઈ ગયો. બ્રહ્મદેવ પણ વાછરડા ચોરીને ફજેત થયો. તે બંનેને છેતરનાર હું જ. પછી લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણએ કહ્યું, સહનશીલની સહનશક્તિ અને સાત્વિકમાં સત્વ હું છું. બરવાનમાં મનોબળ અને શરીરભરમાં તથા ધૈર્યભર, કર્મમાં વિધિ, ભક્તનું ભજન કર્મ અને ભક્તની નવમૂર્તિ વાસુદેવ, શંકરષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, હયગ્રીવ, નારાયણ, વરાહ, વામન અને નરસિંહમાં વાસુદેવ, શ્રી વ્યાસે વેદમૂર્તિ હયગ્રીવની ભક્તિ કરી વેદવ્યાસનું પદ પ્રાપ્ત કર્યું. નારાયણની ભક્તિ કરી ઘણા બ્રહ્મરૂપ થયા. વરાહે પૃથ્વીને શાંતિ આપી. વામને બરીને બાંધી તેનું સન્માન કર્યું. નૃસિંહ રૂપે પ્રહલાદની રક્ષા કરી. રૈવતે શંકરષણની ભક્તિ કરી સ્વ આનંદ સ્થિતિ પ્રાપ્ત કરી. પ્રદ્યુમન સકામની કામના પૂરી કરે છે. અનુરુદ્ધે બાણાસુરને તાર્યો. મેં વાસુદેવે ઘણાને તાર્યા. ઉદ્ધવને અર્જુન મારી ભક્તિથી રાચે છે. અતિ અપૂર્વ ગાયન ગાનાર વિશ્વાસુ ગાંધર્વ, મનહર નૃત્ય કરી મનને મોહિત કરનાર પૂર્વચિત્તી અપ્સરા અને પર્વતમાં સ્થિરપણું અને પૃથ્વીમાં ગંધ હું છું. પાણીમાં મધુર રસ, તેજસ્વી પદાર્થમાં તેજ, પાણીમાં મધુર રસ, તેજસ્વી પદાર્થમાંનું તેજ, સૂર્ય, ચંદ્ર અને તારાની પ્રભા અને આકાશથી પર એવા અનંત શબ્દ તે હું જ છું. બ્રાહ્મણોને પૂજનારામાં જેની અતિ ખ્યાતિ છે તે બરી, પાંડવોમાં નર અવતાર અને મારા જીવને પ્રાણ સમો અર્જુન અને પ્રાણી માત્રની ઉત્પત્તિ તથા લય શક્તિ હું જ છું. ઇન્દ્રિયોને જ્ઞાન અને ક્રિયાશક્તિ, ગતિ, ગ્રહણ, ગમન, ઉત્સર્ગ, મોહન, દર્શન, સ્પર્શ, દ્રાણ, શ્રવણ અને સ્વાદ છું. મનનું મહામન છું. નયનમાં જોવાની શક્તિ, સ્પર્શનો સ્પર્શ અને સર્વ ઇન્દ્રિયોનો ઈશ્વર હું છું. વાણીનો પણ વાણી અને પરાવાણીનો પ્રેરક છું, તેથી મને ઋષિકેશ કહે છે. મૂળ 25 તત્વ અને ત્રણ ગુણ મળી 28 તત્વ એ મારું પરથી પર સ્વરૂપ છે. અહંકાર, મહતત્વ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ આદિ પંચમહાભૂત તથા પંચીકૃત અને અપંચીકૃત તન્માત્રા અને 11 ઇન્દ્રિયો, પ્રકૃતિ તથા પુરુષ, પુરુષ મળી 25 તત્વ છે. પ્રકૃતિ તથા પુરુષ મળી 25 તત્વ છે. પ્રકૃતિમાં ગુણ રહે છે એવો આ તત્વનો વિસ્તાર છે. પ્રકૃતિ અને ગુણ એના વિકારની તત્વ સંખ્યા જે મેં કહી તે મારું જ પરાત્પર સ્વરૂપ છે. શ્રીકૃષ્ણએ કહ્યું, આ 25 તત્વનું વ્યાખ્યાન તે બધું હું જ છું અને આ હિસાબ કરવાનું ગણિત જાણવાનું લક્ષણ તે પણ હું જ છું. જીવ અને ઈશ્વર જ ગુણ અને ગુણ અવતાર તેમજ ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ છું. મારા સિવાય અણુમાત્ર સ્વતંત્ર નથી. સર્વનો આત્મા અને જ્ઞાન સ્વરૂપ પણ હું છું. સર્વસાધારણ દેહોમાં હું જ છું. કાર્ય કરીને પૃથ્વીના પરમાણુની ગણતરી થઈ શકે પણ મારી વિભૂતિની ગણતરી થઈ શકશે નહીં. મેં અનંત બ્રહ્માંડ રચ્યા છે તેની પણ ગણના થઈ શકે તેમ નથી. હે ઉદ્ધવ, આમ હોવા છતાં મનુષ્યમાં મારી વિભૂતિ કયા સ્વરૂપે રહે છે તે તને વિગતવાર નિશાની સાથે કહું છું. તે ધ્યાનપૂર્વક શ્રવણ કર. જ્યાં અવલૌકિક પ્રતાપ છે, અઢ્રક લક્ષ્મી છે, સંપત્તિ છે, ઉદાર કીર્તિ અને સ્વધર્મ છે, ઐશ્વર્ય છે, દાન શક્તિ છે, સર્વને આનંદ આપનાર ભાગ્ય છે, અતિ સામર્થ્ય છે, સહનશીલતા છે, નિંદ કર્મની લાજ છે અને વિજ્ઞાન નાચે છે ત્યાં મારી વિભૂતિ છે. આમાંથી એક લક્ષ્ય પણ જ્યાં હોય ત્યાં મારી વિભૂતિ છે એમ જાણ. હે ઉદ્ધવ, મેં સંક્ષેપથી જે આ વિભૂતિ કહી તે મનોવિકારની પ્રતીતિ છે એમ સાધકને સાધન સ્થિતિમાં મારી વિભૂતિની જિજ્ઞાસા પૂરી પાડવા આ સર્વ મનથી કલ્પ્યું છે. વાસ્તવિક મારું સ્વરૂપ અદ્વૈત છે. તેના નામ, રૂપ, ગુણ, વર્ણ અને વિભૂતિ એ મિથ્યા પ્રતીતિ છે અને શાબ્દિક છે. મારું સ્વરૂપ નિત્ય અને નિર્વિકાર છે. મન, બુદ્ધિ તથા વાચા તેનો પાર પામી શકતા નથી અને ઇન્દ્રિય ત્યાં ગરીબ થઈ રહે છે. તેથી સમ અને દમ સિદ્ધ કરી મન, બુદ્ધિ તથા વાચા વશ કરી પ્રાણને જીતી આત્મારામને ભેટવું. વાચા મારા ભજનથી, મન મારા ધ્યાનથી, પ્રાણ પ્રાણાયામથી, ઇન્દ્રિય દમથી, બુદ્ધિ આત્મવિવેકથી જીતવી, આત્મવિવેકથી જીતવી અને જીવને પરમાત્મા સાથે તદ્રુપ કરવો. મદ્રુપ થયા પછી સંસાર દુઃખ અને જન્મ મરણ ટરશે. આ માર્ગે ન ચાલનાર દુઃખ ભોગવે છે. ઉપર કયા પ્રમાણે મન, બુદ્ધિ આદિને નિયમમાં ન રાખે તેના વ્રત, તપ, દાન અને યોગ માટીના કાચા વાસણ જેવા છે, તેમાંથી જેમ પાણી ઝરી જાય છે તેમ આ સર્વનશ્વર છે. જેમ રાખમાં હોમ કરવો, કુપાત્રને દાન કરવું અને ખડકવાળી જમીનમાં બી રોપવું નિરર્થક છે, તેમ ઇન્દ્રિય અને મન નિયમમાં નથી ત્યાં સર્વે સાધન નિરર્થક છે. આથી મન આદિ ઇન્દ્રિયોનું નિયમન કરવું એવું પોતે શ્રી કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું. મન બુદ્ધિ આદિ નિયમમાં રાખી એકનિષ્ઠ ભાવથી મારી ભક્તિ કરવાથી વિષય વાસના બરી જશે, નિર્વિકલ્પ શાંતિ અનુભવાશે અને શ્રીપતિ પ્રગટ થઈ સંસારની નિવૃત્તિ કરશે. મારી ભક્તિ જેવું સુગમ સાધન નથી, તેથી હે ઉદ્ધવ, તને મેં પંથે લગાડ્યો છે. હું મારા ભક્તની લાજ રાખું છું. વૈકુંઠ છોડી પ્રહલાદ માટે કાષ્ઠમાં હું પ્રગટ થયો. ગજેન્દ્રની મેં રક્ષા કરી, દ્રૌપદીની લાજ રાખી, કૌરવના મુખ કારા કર્યા, દાવાગ્નિથી ગોવાળની રક્ષા કરી, ગોવર્ધન ધરી ગાયોને બચાવી છે, ગોપીઓના સેવક થઈ તેમની ઈચ્છા પૂર્ણ કરી છે, અર્જુનની પ્રતિજ્ઞાથી દિવસે સૂર્યને સંતાડ્યો અને અમરીશનો ગર્ભવાસ મેં સહન કર્યો છે. ભક્તના પગની રજ હું હૃદયમાં ધરું છું. મારા ભક્તોનો મહિમા અગમ્ય છે, એમ કહી શ્રી કૃષ્ણએ ઉદ્ધવનો વાંસો થાબડ્યો. વત્સ, ગાયનું સ્તનપાન કરી પ્રસન્ન થાય, ચકોર ચંદ્ર દર્શનથી આનંદ પામે અને મોર મેઘ જોઈ નાચે, તેમ શ્રીકૃષ્ણના હસ્તના સ્પર્શથી ઉદ્ધવ સ્વ આનંદથી પૂર્ણ થયા. દેવને ભક્ત પણ બંને વિસરી જઈ ઐક્ય પામ્યા. ભક્તિનું સુખ ભાગ્ય સિવાય પ્રાપ્ત થતું નથી. એકનાથ કહે છે, જનાર્દનને શરણે જવાથી ભજનનું સંપૂર્ણ સુખ મને પ્રાપ્ત થયું છે.